ગઢડા અંત્યનો 29મો વચનામૃત સંવત 1885ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેળીને આગળ ઓટા ઉપર ડોલિયો ડરાવીને ચરી રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સુખ મુનિને પ્રશ્ન પૂછ્યો, જે બે સત્સંગી છે તેની અવસ્થા 20-20 વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી અને એકને ન મળી અને સાંખ્ય યોગી રહ્યો અને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો, માટે વિષય ભોગમાં બેને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્ય યોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે, જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો અને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થ આશ્રમ કરવો અને પછી વાનપ્રસ્થ થવું અને પછી સંન્યાસ કરવો માટે વિચારીને ઉત્તર કરજો. પછી સુખ મુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એવો ઉત્તર કર્યો, જે આ ગૃહસ્થ આશ્રમી સારો અને બીજો જે સાંખ્ય યોગી તે ભૂંડો, કેમ જે એને તીવ્ર વૈરાગ્ય નથી માટે એણે વિષયને તુચ્છ અને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ ડરતા નથી, તે સારું એ સત્સંગમાંથી બહાર જાય ને વિષયોનો યોગ થાય તો બંધાઈ જાય અને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચે રાખે અને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે, માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યારે તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે. ત્યારે સુખ મુનિએ આશંકા કરી, જે હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના મહાત્મયની વાત સાંભળે અને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે, જે આને વૈરાગ્ય ન હતો અને પછી થયો ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો તો એમ ઉત્તર છે, જે પોતાને વિચારે કરીને કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારે ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં અને તે સંતની મરજીથી બહેર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તો તો એ મારી સાથે હેત નહીં રાખે, તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને, આપણા સત્સંગમાં ભાઈ ભાઈ પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે, તો મોટેરી 2-3 ભાઈઓ છે તે બરાબર બીજી સર્વે ભાઈઓ વર્તમાન પારે છે કેમ જે એ મનમાં એમ જાણે છે જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પારીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે અને કુરાજી થશે તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પારા એ સર્વેમાં પણ એમ છે તથા દેશ દેશના હરિભક્ત ભાઈ ભાઈ છેટી રહ્યા છે એ પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે જે જો આપણે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દઢપણે વર્તે છે પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે અને કોઈકને જાજો હશે તેનો કાંઈ મેર છે નહીં અને અમે પંચારામાં મોરે માંદા થયા હતા અને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત ત્યારે તે ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે અને તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યા હોત તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કયા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે ઇતિવચનામૃત 29 અને 263 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે